शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अणुमाप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री नीलकंठाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। आज संवत 2067 अषाढ वद 12 छे बुधवार तारीख 27/7/11 दासपणू ए माथानो मुंगट छे, निर्माणीपणु कानना कुंड अने धीरज हैयानो हार छे। आवा घराणा साधुए पहेरी राखवा, आ वात मने बहु गमी। अने बीजी तो ओली मने गमी ती कि हव प्रथम तो कोईना हृदयने सहजे पीड़वू नहीं, पछी नाराज न करवा अने राजीपो पछी लेवानुं शुरू करवुं। પહેલું આ ધ્યાન રાખવું, આ વાત આપણને ગમી હતી કાલની કથામાંથી, તે આપણે મંતવ્ય આપ્યું। હવે મહેંગભાઈનો વારો।
ગુરુજી વાત કરી હતી કે પ્રગટ સંતો ભક્તોના મહિમાના ભારથી આપણા સ્વભાવ દોષ પ્રકૃતિ દબાઈને રહે છે, તેથી આપણને સુખ અને ભગવાનનો આનંદ મળે છે। તો જીવનમાં કદી પણ પ્રગટ સંતો ભક્તોનો મહિમા ગૌણ થવા દેવો નહીં, અને જે ગૌણ કરતા હોય એ પરિબળને ઓળખી રાખવા અને ગૌણ ના થવા દે।
વાહ 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 વાહ, હોનાના લાટા જેવી વાત છે આ, કલ્યાણકારી।
ગુરુજી વાત કરી હતી કે આપણને ગમે કે આપણે સેવા કરતા કોઈ વઢે કે આપણને કોઈ પણ ટોકે એમ, તો આપણે અવળું ન સમજવું, એમ અવળું જ લેવું કે આપણે મારા માટે ટોકે છે।
જોયું જોયું તમે વાત કેટલી સરસ કરી। આજે જ અમે એનો એક સોરઠો બનાવ્યો છે, ગાવ યાદ કરીને આવ્યો તો। કરશો ન અવળો વિચાર કોઈ પ્રત્યે જ્ઞાન રાત દી, ગમે તે દુઃખ મોજાર અવળું વિચારશો નહીં કદી। આગળ
નિંદા પોતાની જ કરવી, પણ બીજાની નિંદા ક્યારે કરવી?
હા વાહ, આપણે ભેગા રહેતા હોય, રાજદી વાતો સાંભળતા હોય, તોય પણ એવા સંતને ઓળખી નહીં, એવા ભક્તને ઓળખી નહીં, કેમ જે આપણી બુદ્ધિ પવિત્ર જોઈએ એને ઓળખવામાં, આપણે સ્વભાવ અને વાસનાથી અશુદ્ધ હોઈએ ને, તો એવા મોટા ભેળા રહેતા હોઈએ, જાણતા હોઈએ ઘણું કે આ સામાન્ય નથી, તો પણ આપણને ટાણે એનો મહિમા રહેતો નથી। આવ્યું તું કાલે આ, હાલો આગળ।
કાલે ગુરુજીએ વાત કરી હતી કે સંત મળે ત્યારે ભગવાન સંતો ભક્તોનો મહિમા સમજાય છે, અને મહિમા સમજાય ત્યારે જ ભગવાન મળે છે।
કાલ ગુરુજી કે બીજા નારાજ થાય એવું વર્તન ન કરું, નાના મોટાને રાજી કરવાનું।
વાહ, મધ્યના 26 કે 25 લખ્યું છે ને, ભગવાન ને ભગવાનના ભક્તને ન ગમે એ ન જ કરવું। હું તો હજી નારાજ થાય એવું ન કરવું એમ કહું છું, પણ મહારાજે તો મધ્યના 26 આવા શબ્દો લખ્યા છે કે ભગવાન ને ભગવાનના ભક્તને ન ગમે તે ન જ કરવું, ન ગમે એ ન કરવું એમ। નારાજ થાય એવું ન કરવું એની વાત ક્યાં કરો છો, અને પીડા થાય એવું ન કરવું એ તો વળી બહુ આઘુર્યું। હા હા હા, હવે કોણ બોલશે?
કાલ ગુરુજીએ વાત કરી હતી આધ્યાત્મિક માર્ગમાં જેને સંતો ભક્તોનો મહિમા સમજાય છે તે જ સાચો ધનવાન છે, અને જેને મહિમા નથી સમજાતો તે ગરીબ અને કંગાલ રહે છે।
સરસ,
મહેલમાં કે ઘરમાં જવા માટે દરવાજાની જરૂર પડે છે, એવી રીતે અક્ષરધામમાં જવા માટે સંતરૂપી દરવાજાની જરૂર પડે છે.
શાબાશ.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે સંતો ભક્તોનો આપણા ઉપર ભાર પડવો જોઈએ.
કાલ ગુરુજીએ વાત કરી કે સંતો ભક્તો તો ચિંતામણી જેવા છે, સોનાના કટકા જેવા છે.
વાહ,
ભગવાનનો મહિમા તો સંત શક્તિ સમજાય છે.
સારો મુદ્દો યાદ કર્યો. હા, કાલે ભગવાને માતાને કહ્યું કે હે માં, આવા સાધુથી જ વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ વગેરે ધામોનો તથા બદ્રિકાશ્રમ વગેરે પૃથ્વી ઉપરના ધામોનો, દિવ્ય ધામોનો મહિમા સમજાય, તથા વૃંદાવન, પુલાહાશ્રમ વગેરે ક્ષેત્રોનો પણ આવા સંતોથી મહિમા સમજાય. વળી ગંગા, યમુના વગેરે તીર્થોનો પણ આવા સંતોથી મહિમા સમજાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું આવા સંતોથી જ પમાય છે. માટે આવા સાધુનો મહિમા મોટો છે એમ કહીને પછી છેલ્લે સંતોનો મહિમા એવો હતો કે એને દૃષ્ટા, પૃષ્ટા, નતાવા એ બધું દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી બેડો પાર થઈ જાય. હવે આગળ વાંચીએ પૂર પહેલું તરંગ 55. શ્રી હરિએ પ્રેમવતી માતાને ચાર વર્ણના સામાન્ય અને વિશેષ ધર્મ કયા? સામાન્ય ધર્મ એટલે કે ચારેય વર્ણને બધા મનુષ્ય માત્રને પાળવાના ધર્મ, એ સામાન્ય. વિશેષ ધર્મ એટલે તે આશ્રમને લાગુ પડતા વિશેષ ધર્મ. શ્રી હરિએ પ્રેમવતી માતાની આગળ ભક્તિના અંગ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની વાત હેતથી કહી. વાત કરાય પણ હેતથી કરાય. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાની આગળ તે ભક્તિના અંગોના લક્ષણ અલગ અલગ સમજાવીને પ્રેમથી કહ્યા. તીન અંગ યહ તાકે, મધ્ય હિ ધર્મ જો જેહિ, પ્રતાપ અતિ હે વાકે, બ્રહ્માદિક ઈશ્વર તેહિ, સ્વર્ગ મૃત્યુ પાતાલ, તીન યહ લોક કુ જેહિ, ધાર રહે કરવાલ, એસે ધર્મ રહે હું જો. ભક્તિના ત્રણ અંગોને મધ્યે પ્રથમ અંગ ધર્મ છે. તેનો પ્રતાપ ઘણો મહાન છે. તે ધર્મને લીધે જ બ્રહ્માદિ ઈશ્વરો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોકનું ધારણ પોષણ કરી રહ્યા છે. ધર્મને આધારે જ. ધર્મ કોઈ સામાન્ય ચીજ નથી. માટે ધર્મ પાળવામાં, નિયમ પાળવામાં રુચિ રાખવી. મોટા મોટા પણ ધર્મ પાળવાથી જ આવા મોટા થયા છે. એટલે આવો ધર્મ મહત્વપૂર્ણ છે. બધા જ મનુષ્યો, બ્રહ્મા આદિ દેવતાઓ અને મોટા જે ઈશ્વરો, તે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ. તો મનુષ્ય તો કરવું જ જોઈએ ને. એવો ધર્મ અતિશય આચરણ કરવા યોગ્ય છે. દેવો, ઈશ્વરો વગેરે ધર્મનું સમર્થન કરનારા છે, તો પણ ઉતરતા કુળનો મનુષ્ય જો ધર્મ પ્રમાણે આચરણ કરે તો તે દેવો કરતા પણ અધિક છે. ફરીવાર સરસ વાત છે. દેવો, ઈશ્વરો, આ બધા મોટા મોટા સમર્થ પુરુષો છે ને, એ ધર્મનું સમર્થન કરનારા છે, ધર્મનું સ્થાપન કરનારા છે. તો પણ ઉતરતા કુળનો મનુષ્ય જો ધર્મ પ્રમાણે આચરણ કરે તો તે દેવો કરતા પણ અધિક છે. કેમ જે ઓલા તો સમજે એટલે પાળે, અને ઊંચા છે, શ્રેષ્ઠ કુળના છે, દેવો છે, ઈશ્વરો છે, એટલે બધું પાળી શકે અને પાળવાની એનામાં સામર્થ્યને સમજણ હોય. પણ ઉતરતા કુળમાં જન્મેલો માણસ જો આવી સામર્થ્ય ધરાવતો હોય, સમજણ ધરાવતો હોય, તો દેવો કરતા પણ તે અધિક છે, વંદનીય છે. આવો ધર્મ મહત્વપૂર્ણ છે. અને જે બ્રહ્માદિક દેવતાઓ એ પણ પૂજવાને યોગ્ય થાય છે. આ નિમ્ન કુલોત્પન્ન મનુષ્ય દેવાદિકોથી પણ પૂજ્ય બને છે, પ્રશંસનીય બને છે. બ્રહ્માદિક દેવતા કુતાહી, પૂજને યોગ્ય હોવત વાહી,
बखान करने योग्य ही ते ही होवत है वैर वैर ही यही
लियो तेमज वारंवार प्रशंसा करवाने योग्य थाय छे आ धर्मनी ताकत छे माटे जेने नाना ने तुच्छ हलका न रहेवू होय एने धर्मनु पालन करवू धर्म એને એટલો બધો મહાન બનાવી દે છે કે બ્રહ્માદિક દેવો પણ એની પૂજા કરે છે અને વખાણ કરે છે અને ધર્મ નથી પાળતા એની પૂજા સામાન્ય હલકા માણસોય ન કરે અને વખાણ તો છે ને તુચ્છ માણસોય ન કરે જેનામાં ધર્મ નિયમ સત્ય પ્રામાણિકતા સદાચાર ચારિત્ર્ય વગેરે છે ને એ જ આ જગતમાં મહાન કહેવાય છે અને પૂજાય છે એ જ પૂજાય છે બીજાને કોઈ પૂજવા નવરું નથી સન્માનવા નવરું નથી વખાણવા નવરું નથી લ્યો કેટલી સરસ વાત આવી બ્રહ્માદીશ્વરો અત્યંત સમર્થ ગણાય છે અત્યંત સમર્થ ગણાય છે છતાં પણ તેઓ ક્યારેક જો ધર્મથી પડી જાય છે તો તેઓ મોટા કહેવાતા હોય તો પણ અલ્પ એવા મનુષ્યો તે બ્રહ્માદિકની નિંદા કરે છે આપણને સમાજમાં શાસ્ત્રમાં એની ગમે ત્યાં નિંદા કરતા દેખાય છે લોકો એના ઉપર લેખ લખાતા હોય છે મોટાની એ નાના માણસો ધર્મરહિત થઈ જવાથી ટીકા કરે છે ધર્મની તાકાત તો જુઓ આવા મોટા ઈશ્વરોની નહીં જેવો મનુષ્ય નિંદા કરી નાખે છે જો એનામાં ધર્મ ન રહેતો હા બધું જાણતા વિચારતા મોટાઈ તો ધર્મને લીધે છે એવું સાબિત થાય છે મોટાઈ તો ધર્મને લીધે છે ધર્મ મૂકી દીધા પછી મોટાઈ કોઈની રહેતી નથી ગમે એવા મોટા હોય સમર્થ હોય ડાયા હોય તો પણ સમાજમાં મોટપ રહેતી નથી કદાચ સ્થિતિવાળા હોય તો પણ સમાજ એને સારાને મહાન માની શકતા નથી ધર્મ વિના ધર્મની આટલી પોતાની જ સ્વાભાવિક શ્રેષ્ઠતા મહત્તા છે માટે એ આપણે સ્વીકારવી આપણામાં સ્થિતિ ઘણી સારી હોય ઘણી રીતે આપણે મહાન હોઈએ બધું બરાબર પણ ધર્મ નિયમ મર્યાદાનો ત્યાગ કરીને સ્વચ્છંદીપણે જો વર્તન કરીએ તો મનુષ્યોને વજન રહેતો નથી આવી વાત ધર્મની બાબતમાં છે એટલે મોટાએ તો ધર્મને લીધે છે એમ ધર્મનું મહત્વ રહ્યું છે તે સમજવું આવી ધર્મની રીત છે અને આવું એનું ગૌરવ છે તેને સમજી વિચારીને જેટલા ધર્મના આશ્રિત છે તે બધા ધર્મનું નિરંતર પાલન કરે છે અને ભગવાન સ્વામિનારાયણ અને સર્વે અવતારોએ આ ધરતી ઉપર આવીને ધર્મના સ્થાપન ઉપર ધ્યાન બહુ આપ્યું છે માણસની સહજ સ્વભાવે સ્વચ્છંદી વૃત્તિ છે નિયમ બારું વર્તવું એ હવને ગમતું છે અને એનાથી બહુ જ બધાને મુશ્કેલીઓ પડતી હોય છે એક જ દાખલો આપું રસ્તા ઉપર ચાલવામાં ટ્રાફિક કંટ્રોલ કરવાનો હોય ત્યારે માણસો જો બધા જ લાઇનમાં ને નિયમમાં હાલે તો ટ્રાફિક જામ ન થાય પણ નિયમ બારું હવને હવની રીતે ઝટ નીકળી જવું હોય એટલે કોઈ ઊંધે રસ્તે કોઈ આડે રસ્તે કોઈ ઓલાની સાઈડમાં કોઈ ઓલાની સાઈડમાં ગમે એમ કરીને વાહનો લારીઓ લઈ જાય પછી બધું ઠેંકાઈને ભરાઈને ઊભું રહે સહજ સ્વભાવે બધું નીકળી જાય એમ હોય ને એક જણો દોડીને વાહન લાવીને આડું રાખી દે એને જ આવા હારું એટલે બધા ઘૂંસવાઈને અડધો કલાક ખોટી થાય માણસને નિયમમાં રહેવું ગમતું નથી માણસ મતલબીઓ છે સ્વાર્થી છે ઉતાવળીઓ છે એટલે નિયમ તોડીને સુખ્યો થઈ જવા માગે છે તમે બધા પડોશ ઉલમાં હું સુખી થઈ ગયો એટલે બસ આવી વૃત્તિના માણસો ધીરજ રાખી શકતા નથી એટલે નિયમમાં રહી શકતા નથી. ખુદે દુઃખી થાય ને બધાને દુઃખી કરે. ટ્રાફિક જામ થાય એટલે એને ન જવાય અને બીજા કોઈને ન જવાય. જો નિયમ મર્યાદામાં રહે તો પોતે સમયોચિત નીકળી શકે અને બીજાય બધા આપોઆપ નીકળી જાય છે. એમ નિયમ ધર્મ સર્વ રીતે સૌને માટે સુખદાયક છે, પોતાને માટે અને બીજાને માટે, બધા જ નિયમો માટે. નિયમની ખોટી હૂક કોઈએ રાખવી નહીં. નિયમનો આદર કરવો. નાના મોટા નિયમો મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યા છે તે સૌને માટે સુખદાયી છે. વિદેશવાળાનો આપણે એક ગુણ લઈશું, તે લોકો ગમે ત્યાં કચરું નાખતા નથી, રસ્તા ઉપર થૂંકતા નથી, કાગળનો ટુકડોય નાખે નહીં. ગાડીમાં પોતે કાંઈ નાસ્તો બાસ્તો કરે તો ગાડીમાં એક થેલી રાખે, એમાં બધું કચરું નાખે અને ક્યાંક રેસ્ટ એરિયા આવે અને ત્યાં કચરા પેટી હોય ત્યાં જઈને નાખી આવે. આવી ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી યુરોપિયન લોકો, અમેરિકન લોકો પાળે છે. આટલું પાળે છે એને લઈને ત્યાં ખૂબ સુખ અને સમૃદ્ધિ ભગવાને આપ્યા છે. સારું એટલું મારું આવું જોવું. આપણા લોકોને અહીંયા આ ટેવ નથી પડી, ગમે ત્યાં કચરું ફેંકે, ગમે ત્યાં થૂંકે. મોટા શહેરોમાં બિલ્ડિંગના દાદરાઓ ભરી દે, એ તો ભૂલ કરે છે. એથી મોટી ભૂલ ત્યાં ન થૂંકે એના માટે બિચારા દેવોને એ જગ્યાએ પધરાવે. હનુમાનજીને માતાજીને એની એ બિચારાની કળિયુગના લોકોએ કેવી દુર્દશાને કેવું સ્થાન આપ્યું ને કેવો ઉપયોગ કર્યો મતલબી મનુષ્યએ, જુઓ તો ખરા. એટલે થૂંકવામાં નિયમ તોડ્યો કે એણે દેવદેવીઓની સ્થાપનાનો નિયમ તોડ્યો. આમ ને આમ એક નિયમ તોડે એટલે બીજો તોડે, બીજો તોડે એટલે ત્રીજો તોડે, પછી કાંઈ ઠેકાણું ન રહે. પછી હાવ બધું નિયમ વગરનું થઈ જાય ને એટલે ભગવાન પ્રલય કરે. પછી થાકી જાય ભગવાન. અહીં તે નિયમ સુખદાયી છે. ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા એમાં એક્સિડન્ટ થાય છે ને કેટલાય માણા મોતને ઘાટ ઉતરી જાય છે. બોલો, એક જ દાખલો એ નિયમનું મહત્વ કેટલું છે એ બતાવે છે. એમ જીવનના હર કોઈ નિયમ, ચાહે એ વ્યવહારિક નિયમ હોય, ચાહે આધ્યાત્મિક નિયમ હોય, ચાહે પતિ પત્ની વચ્ચે પાળવાના નિયમ હોય, પુત્ર કે પિતા વચ્ચે પાળવાના હોય, સાસુ કે વહુ વચ્ચે પાળવાના નિયમ હોય, કે દીકરી જમાઈ વેવાયો વેવાયોને પાળવાના નિયમો હોય, એ બધા જ નિયમો ગુરુ શિષ્ય વિશે પાળવાના હોય, કે કૌટુંબિક હોય, સામાજિક નિયમ હોય, આધ્યાત્મિક નિયમ હોય, વ્યવહારિક નિયમો હોય, જે કોઈ નાના મોટા કાયદાઓ કાનૂનો, બધા જ પોતાના અને બીજા બધાના સુખ માટે મનુષ્યોએ કે દેવોએ કે ઈશ્વરોએ કે સંતોએ કે અવતારોએ સમજીને કર્યા હોય છે. આપણે જરા સ્વસંદીપણું ને હાવ મતલબીપણું છોડીને આપણા અને બીજાના ભલા માટે આ બધા નિયમોનું, મર્યાદાઓનું, કાયદાઓનું ખૂબ જ મહત્વ સમજીને જીવનમાં એનો આદર રાખવો જોઈએ તો સુખી થવાય. સુખી થવું અને દુઃખી થવું તે આપણા હાથની વાત છે. આપણે જ ખુદ આપણને દુઃખી કરતા હોઈએ છીએ અને આપણે જ ખુદ આપણને સુખી કરતા હોઈએ છીએ અને હંમેશા વાંક કોકનો કાઢતા હોઈએ છીએ. આવી ધર્મની રીત છે અને એનું ગૌરવ છે. તેને સમજી વિચારીને જેટલા ધર્મના આશ્રિત છે તે બધા ધર્મનું નિરંતર પાલન કરે છે. ડાયા માણસો તો હંમેશા એનું પાલન કરે છે. પૂછ્યા વગર કોઈની વસ્તુ ન લેવી. જોવનશ્રીજી મહારાજે કેવું સરસ આપણને શીખવાડ્યું છે. એને પૂછ્યા વગર એના સ્થાનમાં ખેતરમાં ક્યાંય ઉતારો ન કરવો. હે, ચોર માર્ગે કરીને પહેવું નહીં, જ્યાંથી હલાતું હોય ત્યાંથી જ હાલવું. કેવા વિવેક ને નિયમ આપણા મહારાજે આપણને બતાવ્યા છે. બોલો, વિદેશવાળા આવા બધા નિયમો બહુ પાળે છે. ત્યાં સોસાયટીમાં છૂટા છૂટા ઘર હોય, બધાના ઘર ફરતો ગાર્ડન હોય, પરંતુ એ ગાર્ડનને યાર્ડ વાડ ન હોય, તોય લોકો ક્યારેય કોઈના ગાર્ડન હોહરા પડે નહીં. રસ્તો હોય ત્યાં જ હાલે, થોડુંક ફરીને હાલે, પણ હોહરા ન હાલે. આપણે આ બધા વિવેકો અહીંયા બહુ શીખવાની જરૂર છે. ઝીણા મોટા બહુ વિવેકો છે, ગમે ને વાહન પાર્કિંગ કરાય નહીં. કોકનું સ્કૂટર પડ્યું હોય એના ઉપર છોકરું બેહાડાય નહીં, આપણે જઈને એને સીટ બનાવીને ત્યાં બેહીને ગપ્પા ન મરે. બહુ બધી બાબતો છે ઝીણી મોટી. ઘણા વિવેકી આ બધું જાણે છે. ઘણાના તો માતા પિતા ખૂબ સંસ્કારી ભણેલા હોય છે ને, વિવેકી હોય છે ને, કોઠાહુજવાળા હોય છે, તે તેમના દીકરાઓને દીકરીઓને નાનપણથી જ આવા ઝીણા મોટા અનેક વિવેકો શીખવાડે છે. સ્કૂલે જતા પહેલાં આ બધું છોકરાને શીખવાડી દે છે. અને ઘણાય હાવ રફ જીવનના માનવીઓ હોય છે, એને તેમ જ થાય, લે હું આમાં કર્યું, એટલે ભાઈ સમજો તમારે લઈને કેટલી બીજાને મુશ્કેલી પડે છે, અને બધાને મુશ્કેલી પડશે, તમને શેનું સાનુકૂળ પડશે. માટે આ બધા નિયમો સૌ પ્રથમ આપણે શીખવાની જરૂર છે, પછી ધ્યાન ભજનને એકાંતિક થવાની જરૂર છે. આ સામાન્ય વિવેક જે રોજિંદો જીવન જરૂરિયાતવાળો છે એ શીખતા નથી, અને આધ્યાત્મિક શિબિરને, બ્રહ્મ શિબિરને, ધ્યાન શિબિરને, આવી મોટી મોટી મોટેપ મળે એવી વાતોને એમાં ભરતી કરીને એમાંથી આવીને મોટા પદને મોટી મોટું બધું મેળવીને મોટા કહેવાઈએ છીએ, પણ પછી ડાયા માણસ આપણા નહીં જેવા ઝીણા મોટા ફોલ્ટ જોઈને હસે છે. એ બધું સાચું છે, સારું છે, પણ આમ ન હોય, આવું થાય. માટે આપણે સાવધાની રાખીને શ્રીજી મહારાજ માતાને જે ધર્મ નિયમને મર્યાદાની વાતો કહે છે તે જાણી આપણને જ કહે છે એમ સમજીને આ બધું મહત્વપૂર્ણ છે એવું જાણીને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો. સંતો બરોબર ને, હે માતા, જે ધર્મ કહેવાય છે વર્ણધર્મ અને આશ્રમ ધર્મ, આવા બે વિભાગે કરીને અલગ અલગ બતાવ્યો છે. એક વર્ણધર્મ, બીજો આશ્રમ ધર્મ, અને તે શ્રુતિઓ અને સ્મૃતિઓએ પ્રમાણિત કર્યો છે. જોયું, સત્પુરુષો જે આચરણને પ્રમાણ કરીને તે પ્રમાણે વર્તે છે તો તે ધર્મ છે. હવે ધર્મનું એક ટૂંકું લક્ષણ કરે છે કે સત્પુરુષો, સારા સજ્જન શ્રેષ્ઠ ડાયા માણસો, જે આચરણને પ્રમાણ કરીને તે પ્રમાણે વર્તે છે, આ બરાબર કહેવાય, આ બરાબર ન કહેવાય, એવું નક્કી કરીને એ પ્રમાણે વર્તે છે તો તે ધર્મ છે. બોલો, જે ભાગનું આમ કરાય એમ પ્રતિપાદન કરે એ ધર્મ છે, અને જે ભાગ આ ન કરાય, આવું ન બોલાય, આવું ન વિચારાય એમ નક્કી કરે સત્પુરુષો, એ અધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ કહેવાય છે. તાત્વિક દ્રષ્ટિએ તપાસીને જોઈએ તો બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસી એ ચાર આશ્રમ કહેવાય છે. ચાર વર્ણ અને ચાર આશ્રમ, આ ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના કહ્યા છે. તે સામાન્ય અને વિશેષ એમ જે બે પ્રકારના ધર્મ કયા છે તેને હું આપની આગળ સંક્ષેપથી કહું છું. તો હે માતા, આપ એને સાંભળો, સાંભળવા જેવા છે.
પાણી માત્ર હિતા કે હિંસા ન કરના કૌવિધર્મ,
પાણી માત્ર હિતા કે હિંસા ન કરના કૌવિધર્મ,
અરે સુરત રખના વાકી પર દ્રોહન કરનો કબા,
સુરત રખના વાકી નિજ પર દ્રોહન કરનો કબા,
પર સુરત રખના વાકી નિજ પર દ્રોહન કરનો કબા,
સુરત રખના વાકી निज पर द्रोह न कर न कब।
હવે સૌપ્રથમ સર્વને પાળવાના જે ધર્મો છે તે શ્રી હરિજી 11 વર્ષની ઉંમરે પોતાની માતાને કાર્તિક સુદ નવમની જાગરણની તિથિ એ સરસ રીતે સમજાવે છે. પગ દાબતા જાય છે વાલો વાલો ઘનશ્યામ અને માં હુતા છે અને માની અરે વાતું કરે છે કે માં કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી જોઈએ નહીં, કોઈ વિધ એટલે કોઈ પ્રકારે કરવી જોઈએ નહીં. હિંસા કરવાના પ્રકાર ઘણા છે, એ તો ભાષ્યોમાં બહુ લાંબુ લાંબુ લખ્યું છે, પણ આપણે એટલું સમજવું કે કોઈને દુઃખ પહોંચાડવું તે એની હિંસા જ કરી કહેવાય. કે છે સુરત રખના વાકી, આનું બહુ ધ્યાન રાખજો, કોઈને પીડશો નહીં. પર પીડનમ ઇતિ તું અધર્મમ, પરને પીડા કરવી એ જ અધર્મ છે અને અધર્મનું ફળ દુઃખ છે, અને પરને સુખરૂપ થવું એ જ ધર્મ છે અને ધર્મનું ફળ હંમેશાને માટે સુખ છે. સુખ ચાહનારે પરને સુખિયા કરવા એ રૂપ ધર્મનું આચરણ કરવું, અને દુઃખ ચાહનારે પરને દુખિયા કરવા એ રૂપ અધર્મનું આચરણ કરવું તો ઈપ્સિત ફળ મળી જશે. નિજ પર દ્રોહ ન કરનો કબૂ, પોતાનો અને પારિકો ક્યારેય દ્રોહ કરવો નહીં. લ્યો પોતાનોય દ્રોહ ન કરવો ને પારિકોય દ્રોહ ન કરવો, પોતાના હૃદયને બહુ ન પીડવું, કોકના હૃદયને ન પીડવું, બહુ ટેન્શનમાં મુજારામ ન રહેવું, બહુ પોતાને પાપીને હલકા નીચે માનીને દુઃખી થતા જ કરવું નહીં. ભગવાનનું સંતોનું બળ રાખીને આગળ વધવું, એમ જ આગળ વધી શકાય, નહીતર મુજાઈને આત્મઘાત થઈ જાય, ડિપ્રેશનમાં આવી જવાય. અને જેમ બીજાની હિંસા ન કરવી એમ પોતે પોતાની હિંસા પણ ન કરવી, આત્મઘાત ન કરવો. કોઈ પણ પ્રકારે મોક્ષની લાલચય તીર્થયાત્રામાં સ્થાનોમાં મંદિરોમાં ક્યાંય ન કરવો, મરવાની વાત નહીં. નિજ પર કો બુરો હોય આમે, મસ્ત ચોપાઈ છે. નિજ પર કો બુરો હોય આમે, સત્ય વચન બોલવે કરતા મે, એસે સત્ય વચન જોતા કે મન કર્મ ત્યાગ કરના વાકે. સાંભળો સાંભળો ધ્યાન દેજો, પોતાનું તથા પારિકું ભૂંડું થાય આવું સત્ય વચન પણ મન કર્મથી ક્યારેય બોલવું નહીં. જોયું, પોતાનું ખરાબ ભૂંડું થતું હોય એવું મન કર્મથી ક્યારેય બોલવું નહીં. મનથી ન બોલવું, કર્મથીએ ન બોલવું, વચનથીએ ન બોલવું, આવું કહે છે. અર્થાત પોતાનું અને પારિકાનું ખરાબ થાય, ભૂંડું થાય, અહિત થાય એવું મનમાં ન વિચારવું, એવું વાણીમાં ન લાવવું, તો વર્તન તો એવું થાય જ ક્યાંથી? આમાં કોકનું જ ખરાબ થાય એવું મનમાં ન વિચારવું, મનમાં નો વાણીમાં ન લાવવું, વર્તનમાં ન લાવવું એવું વાત નથી. પોતાનું પણ છે, આપણું બગડે એવું મનમાં ન વિચારવું. ભૂંડાઘાટ કરી તો આપણું બગડે જ તો, અવળા વિચારો કરી તો બગડે જ તો, કોકનો અભાવ લઈએ તો બગડે જ તો, અને એવું બોલીએ તો બગડે જ તો, અને એવું વર્તન કરીએ તો આપણું બગડે જ, માટે આપણું બગડે અથવા બીજાનું બગડે એવું કરવું નહીં. શા હારું આપણે આપણું બીજાનું બગાડવું? સ્વ પર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી ચીત, શિક્ષાપત્રીમાં છે. ક્યારેય કોઈની પણ ચોરી કરવી નહીં. લ્યો ચોરીના ઘણા પ્રકાર છે, કોઈ પ્રકારની ચોરી ન કરવી. કામ ક્રોધ અને લોભ આદિ દોષોને છોડી દેવા એ હારા નથી, દુઃખદાયી છે. દારૂ અને માંસને ખાવા પીવા નહીં, અને પુરુષે પસ્ત્રીના સંગથી ડરવું, સાવધાન રહેવું, અર્થાત પરસ્ત્રી સંગ કરવો નહીં, સમજાણું, પહેલેથી સાવધાન રહેવું, પરસા પરસેથી ને વાણી વિવેકથી જ સાવધાન રહેવું. અને સ્ત્રીઓએ પણ રાત દિવસ પર પુરુષના પ્રસંગનો ત્યાગ કરવો, જેટલા વ્યસન કહેવાય છે તે બધાને સાવધાન થઈને છોડી દેવા, કોઈ પણ પ્રકારનું વ્યસન રાખવું નહીં. પોતાની જાતિ તથા પારકી જાતિમાં જેનાથી વટાળ થાય એવું કોઈ કર્મ કરવું નહીં, કોઈ આચરણ કરવું નહીં, પાપરૂપ અને દુઃખદાયક જાણીને તે તજી દેવું. હવે બહુ સરસ વાત કરે છે. સાધુ પુરુષ કે સેવકરની ભગવાન કી ભક્તિ અનુસરની, બે વાત હવને માટે મહા સુખદાયક છે. સાધુ પુરુષ કે સેવા કરની ભગવાન કે ભક્તિ અનુસરની,
સાધુ પુરુષ કે સેવા કરની ભગવાન કે ભક્તિ અનુસરની,
એસી રીત અહિંસા દિક જે હા શુભ ધર્મ જે તે કહેવું તે હા,
શ્રી અહિંસા દિક જે હા શુભ ધર્મ જે તે કહેવું તે હા,
સાધુ પુરુષ કી સેવા કરની,
સાધુ પુરુષ કે સેવા કરની
ભગવાન કે ભક્તિ અનુસરણી,
ભગવાન કી ભક્તિ અનુસરણી,
ઓ ભગવાન કી ભક્તિ અનુસરણી,
ઓ ભગવાન કી ભક્તિ અનુસરણી.
આવી રીતે જે અહિંસા આદિ કયા એવા જે શુભ ધર્મ તેનું જે પાલન કરે છે તે બહુ સુખી થાય છે. આ રીતે ચાર વર્ણ અને ચાર આશ્રમના જે મનુષ્ય તે સૌને માટે એક સરખા જે પાળવાના છે તેને સાધારણ ધર્મ કહેવાય છે. આ કયો એ બધો સાધારણ ધર્મ. હવે ચાર વર્ણના જે વિશેષ ધર્મ છે તેને પૃથક પૃથક કહે છે. એમાં સૌ પ્રથમ બ્રાહ્મણનો વિશેષ ધર્મ છે તે, હે માતા હું કહું છું, બ્રાહ્મણે ક્ષમ રાખવું, ક્ષમ રાખવું એટલે અંતકરણને વશ રાખવું. બ્રાહ્મણે દમ રાખવું એટલે બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, અર્થાત ક્ષમ તથા દમ, તે સિવાય તપ, જ્ઞાન, દયા, શ્રદ્ધા અને ક્ષમા આદિ જે ગુણ તે બ્રાહ્મણના સ્વાભાવિક વિશેષ ધર્મ કયા છે તે બ્રાહ્મણે કેળવવા જોઈએ. આ બધા ધર્મ બ્રાહ્મણમાં હોવા જોઈએ. આ બ્રાહ્મણને જ કામના છે એવું પાછું કોઈએ સમજવું નહીં. આપણે પણ ઇન્દ્રિય અંતકરણને કંટ્રોલમાં બધાએ જ રાખવા જોઈએ. તપ, જ્ઞાન, દયા, શ્રદ્ધા, ક્ષમા હોવના ગુણ છે પણ બ્રાહ્મણના વિશેષ છે. હવે ક્ષત્રિયોના ધર્મ છે. સુરવીર હિ ધીરજતા બલ ઉદાર હિ પન સાધુ ગાઉ બ્રાહ્મણ કે રક્ષણ સદા કરન, શૌર્ય, વીર્ય, ધૈર્ય, બળ, ઉદારતા અને સાધુ તથા બ્રાહ્મણની હંમેશા રક્ષા કરવી, સેવા કરવી, આ ક્ષત્રિય લોકોનો ધર્મ છે. યાને કે જેના હાથમાં સત્તા છે એની જ આ વાત છે, એનો આ ધર્મ છે સત્તાધીશોનો. લ્યો, જેના હાથમાં મનુષ્યોનું નિયંત્રણ છે એનામાં આ બધું હોવું જોઈએ. નેતાઓમાં સરપંચથી માંડીને ઠેઠ વડાપ્રધાન સુધીના બધા માણસોમાં આ ગુણ અવશ્ય હોવા જોઈએ. શૂરવીર પણ હોવું જોઈએ, એનામાં ખૂબ ધીરજ હોવી જોઈએ, સમજાણું, એનામાં પરાક્રમ હોવું જોઈએ, બળ હોવું જોઈએ, ઉદાર પણ એવા હોવા જોઈએ, ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી જેવા. અને સાધુ તથા બ્રાહ્મણની હંમેશા રક્ષા કરવાની અને રૂચિ હોવી જોઈએ, સેવા કરવાની રૂચિ હોવી જોઈએ, એનું એને મહત્ત્વ વધારવું જોઈએ. કેમ જે સાધુ અને બ્રાહ્મણ સદ્ધર્મ પ્રવર્તક છે, સદજ્ઞાન સંગ્રહક છે. સાધુ અને બ્રાહ્મણ સદસાહિત્યની હાલતી ચાલતી લાઇબ્રેરીઓ છે, જે સદસાહિત્યથી સમાજ સદા સુખી થાય છે. સમાજમાં સદવિચારો પ્રવર્તાવવાની ખૂબ જરૂર પડતી હોય છે. કુવિચારો છે એની મેળે મેળે જ માણસના અંતરમાંથી ક્યાંક ક્યાંક આવી જતા હોય છે. સદવિચારોની તો ખૂબ જ પ્રચાર પ્રસાર કરવાની જરૂર પડતી હોય છે. સાધુ બ્રાહ્મણો આ બધા શાસ્ત્રોને ભણે છે, ધારે છે, અને બધાય પાળવા યોગ્ય નિયમો પાળીને સમાજનું સુંદર બેલેન્સ રાખે છે. માટે સાધુ બ્રાહ્મણને કોઈ પીડે, હેરાન કરે ગરીબ જાણીને, તો આ બધા નેતાઓએ એમની પડખે ચડવું જોઈએ. અને એવા આ બધા ગરીબ સાધુ બ્રાહ્મણોને પીડનારા અનિષ્ટ તત્વોને નાથવા જોઈએ, કંટ્રોલમાં રાખવા જોઈએ. આમ સત્તાધીશોનો ધર્મ છે. હવે આગળ કહે છે, આ જે ધર્મો છે ક્ષત્રિયોના, તે ક્ષત્રિયોનું હિત કરનારા છે. હવે આવે છે વૈશ્યના ધર્મો. ત્રીજો વર્ણ છે વૈશ્ય. વૈશ્યએ શું કરવું? તો કે ખેતી, વેપાર, ગોપાલન કરવું, ગાયો પાળવી, અને વ્યાજ વટાવ વગેરે ઉદ્યમને નિરંતર સાવધાનીથી કરવો. સારી રીતે તે વૃત્તિ કરીને, કહેતા કામધંધો કરીને, અન્ન અને ધન આદિકને સંપાદન કરવું, અને તેમાંથી યથાશક્તિ પાછું દાન આપતા રહેવું. ભેગું જ કરી કરવું એમ નહીં, દાન આપતા રહેવું, તથા સર્વનું પોષણ કરતા રહેવું. વૈશ્યએ સર્વનું પોષણ કરવું, આ એનો ધર્મ છે. લ્યો, સ્વાભાવિક ધર્મ છે આ વૈશ્યોના, તે મેં સંક્ષેપથી કહ્યા. એમાં હવે આગળ કહું છું, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણની હંમેશા સેવા કરવી તે શુદ્ર જાતિના સ્વાભાવિક ધર્મ છે. લ્યો, શુદ્ર લોકોના ધર્મમાં ઉપર કહેલા ચાર વર્ણના મનુષ્યથી ઉતરતા મનુષ્ય હોય તેમણે પોતપોતાના ધર્મને અનુસારે માનેલા ધર્મને વિચારીને પાળવા. એટલે હવે એક સરસ વાત કરે છે કે ચાર વર્ણથી પણ નિમ્ન જ્ઞાતિના જે મનુષ્ય હોય એમના શું ધર્મ? તો કહે છે એમણે પોતપોતાના કુળને અનુસારે માનેલા ધર્મને વિચારીને પાળવા. એમના કુળાચાર હોય છે, એમાં એને રહેવું. સ્વસંધી મન ફાવે એમ જીવવાની ચોખ્ખી ના છે. કોઈએ પૃથ્વી ઉપર કે સ્વર્ગ ઉપર કે ક્યાંય પણ જગ્યાએ મનમાં ફાવે એમ કહી નાખવાની વાત જ ખોટી. મનમાં આવે એમ બોલી નાખવું, મનમાં એમ વર્તી નાખવું એ કોઈને માટે સુખદાયક નથી. હિંસા, ચોરી અને વ્યભિચાર આદિ જે નઠારા પાપમય કર્મ છે તેને એ ચાર વર્ણથી નિમ્ન જ્ઞાતિએ છોડી દેવા, એ એનો ધર્મ કહેવાય છે. આમ હે માં સૌના ધર્મ છે. હવે જે ઉત્તમ ચાર વર્ણ કયા તેની આજીવિકા કહે છે. પહેલાના જમાનામાં વર્ણ અનુસાર આજીવિકા હતી, આ યુગ પરિવર્તન છે એ પ્રમાણે દેખાતું હોતું નથી, પણ શાસ્ત્રોમાં લખેલા એમના બેઠા ઉતારાઓ પુરાણોના હાલ્યા આવે છે. ભગવાન શ્રીહરિ પણ એ પ્રમાણે માતાને સમજાવે છે. હવે જે ઉત્તમ ચાર વર્ણ કયા તેની આજીવિકા કહે છે. યજમાનને યજ્ઞ કરાવવો, ભણાવવું અને દાન લેવું, આટલી બ્રાહ્મણની નિર્દોષ આજીવિકા છે. બ્રાહ્મણને આ કામકાજ કરવું તે તેમને માટે પરમ હિતકારી છે. ક્ષત્રિય હાથમાં આયુ ધારણ કરીને ઉત્સાહપૂર્વક રાજા વગેરેને ત્યાં સેવા નોકરી કરવી તે તેની આજીવિકા છે. એટલે એમાંથી તેને કમાવવું, વેપાર ધંધો કરવો તે વૈશ્યની આજીવિકા છે. બ્રાહ્મણ આદિ ત્રણ વર્ણની જે સેવા ચાકરી કરવી તે શુદ્રની આજીવિકા છે. આ પ્રમાણે અનુક્રમથી ચારેય વર્ણની આજીવિકા કહી છે, ધંધા પાણી કહ્યા છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયને જ્યારે કોઈ કઠણ આપતકાળ આવી પડે ત્યારે તેમણે વૈશ્યની વૃત્તિ સ્વીકારવી. એક એક પગથિયું હેઠા હવે આજીવિકા કરી શકે છે, આવું લખ્યું છે ગ્રંથોમાં. અને જ્યારે વૈશ્યને કોઈ આપતકાળ આવી પડે ત્યારે તેમણે સમયને અનુસારે શુદ્ર જે ધંધો પાણી કરતા હોય એ કરવું, અને શુદ્રને જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે તેણે એનાથી નિમ્ન ગાંચી આદિની વૃત્તિ કામ ધંધો ગ્રહણ કરીને જીવન જીવવું. આ રીતે ચાલે વર્ણના મનુષ્યને માટે આપતકાળમાં આજીવિકા વગેરે કયા, પણ જ્યારે તે આપતકાળ પૂરો થઈ જાય ને ત્યારે તરત જ પોતપોતાના વર્ણની આજીવિકા સ્વીકારી લેવી અને એમ જ જીવન જીવવું, પાછું એમાં ને એમાં ન પડ્યું રહેવું એમ કહે છે. આમ 55મો તરંગ થયો, 56મા તરંગમાં પ્રવેશ કરું છું. ચાર આશ્રમના અને ગૃહસ્થના મુખ્ય ધર્મ આમાં બતાવ્યા છે. શ્રી હરિએ પ્રેમવતી માતાના પ્રતિ ચાર આશ્રમના વિશેષ ધર્મ કયા? મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને વાત કહી કે હે ઉત્તમ રાજા, શ્રી હરિએ કહ્યું, હે માતા, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જાતિમાં જેનો પ્રસિદ્ધ જન્મ થયો હોય, વેદોક્ત વિધિથી તેના બધા સંસ્કાર થયા હોય અને તેમાં યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી તે દ્વિજાતિ કહેવાય છે અને ઉપવિત પામ્યા પછી તે બ્રહ્મચારી કહેવાય છે. શાસ્ત્રમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણને જનોયનો અધિકાર છે. જનોય લે એટલે દ્વિજ કહેવાય, આ ત્રણેય પણ દ્વિજાતિ કહેવાય, અને જનોય લે ત્યારથી એને બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશા ગણાય. વિદ્યા ધ્યાન કરવાનું હોય છે, શૂદ્રોમાં આ રીત નથી. તે બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલો બ્રહ્મચારી વેદાદિ વિદ્યા ભણવા માટે પોતાના ગુરુને ઘેર જઈને રહે અને જેમ ગુરુ કહે તેમ કરે. તેણે કોપીન અને ધોતિયું આદિ જે આવશ્યક વસ્ત્ર તે સૂતરાઓ રાખવા અને એક કામળી રાખવી, આસન માટે મૃગચરમ અને શણિયું અત્યાધિક આવશ્યક વસ્તુઓ રાખવી, શણિયું શણનું બનાવેલું, દંડ કમંડળો અને જપમાળાને ઉત્સાહથી રાખવી, બ્રહ્મચારીઓ યજ્ઞપીત રાખવી, માથે જટા રાખવી, દર્ભ આટલાને ધારી રાખવા, દર્ભ ધારવો, બ્રહ્મચારીને આંખમાં કાજળ આંજવું નહીં, તેલ માલિશ કરવું નહીં, ચંદનની અર્ચા અને ફૂલમાળા ધારવી નહીં. હે માતા, બ્રહ્મચારીએ કોઈ ઘરેણું રાખવું નહીં. મોક્ષની પ્રાપ્તિ માટે મોટા સાધુ કહે તેમ પ્રેમથી કરવું. બ્રહ્મચારીઓએ મોટા સાધુ કેમ પ્રેમથી કરવું, આડોડાઈ કર્યા વગેરે તે સાધુની સેવા અને સમાગમ કરવો, આ ખાસ ભૂલવું નહીં, કારણ કે તેમાં આ જીવનો મોક્ષ રહ્યો છે. હે, તો એનું કારણ છે કેમ? તો કે એમાં એનો મોક્ષ રહ્યો છે. મોક્ષ બગાડવાનું શું કામ કરવું જોઈએ? જીવના ઉપર વારંવાર જન્મ મરણ યમ યાતના અને સંસાર રહ્યો છે બાપા, જીવના ઉપર આ બધું બહુ રહ્યું છે અને વારંવાર જન્મ મરણ સંસાર રહ્યો છે, એનું દ્વાર શું છે? તાકે દ્વાર પરત્રિયા તિનકે લંપટ કામે નર કહે ઇનકે.
તાકે દ્વાર પરત્રિયા તિનકે લંપટ કામે નર કહે ઇનકે.
તાકે દ્વાર પરત્રિયા તિનકે લંપટ કામિનર કહે ઇનકે.
તાકે દ્વાર પરત્રી
જન્મ મરણ એમ યાતના નો દરવાજો સ્ત્રી છે.
કામિનર કહે ઇનકે
લંપટ કામી મનુષ્ય છે.
બ્રહ્મચારી આદિક જીતને જો,
બ્રહ્મચારી આદિક જીતને જો,
ચાર વર્ણ ચાર આશ્રમ સો,
ચાર વર્ણ ચાર આશ્રમ સો,
મોક્ષ તાકે ખપ હોય જાહી,
મોક્ષ તાકે ખપ હોય જાહી,
પરત્રિયા લંપટ સંગતાહી,
પરત્રિયા લંપટ સંગતાહી,
મન કર્મ વચન હી કરના ત્યાગા,
મન કર્મ વચન હી કરના ત્યાગા,
કામી પુરુષ કુ માની દુર્ભાગા,
કામી પુરુષ કુ માની દુર્ભાગા.
તાકે દ્વાર પરત્રિયા તિનકે,
ચોપાઈમાં ઉત્તમમાં ઉત્તમ સાર આપી દીધો કે જન્મ મરણ જીવને થાય છે, લક્ષોરાશીમાં જવું પડે છે, આદિવેદી અનેક દુઃખો ભોગવવા પડે છે, એનું જો કારણ હોય તો સ્ત્રી છે, એનો દરવાજો જ કે અર્થાત સ્ત્રી પ્રત્યે ભૂંડી ભાવના અને સ્ત્રીને પુરુષ પ્રત્યે ભૂંડી વાસના, આ જ જન્મ મરણ લક્ષોરાશી જમપુરી માર ખાવાનો હેતુ છે. તેમજ એક બીજો હેતુ બતાવે છે, સ્ત્રી લંપટ કામી પુરુષ એનો જે સંગ ને એમાં હેત, નબળા માણસની ભાઈબંધી, કામી હરામી આઉટ લાઈનના માણસો સાથે જે ગમવું ને એની હારે હેત ને એની હારે ફરવું રખડવું ને એની ભેળા જ આવવું આવવું ને રહેવું ને એને ભાઈબંધ બનાવવો, આ બીજો દરવાજો છે. એક સ્ત્રી અને બીજો સ્ત્રીને આધીન લંપટ આઉટ લાઈનનો માણસ, કામી માણસ, એનો બેનો પ્રસંગ એ જ જમપુરીમાં જવાનો રસ્તો છે, માર ખાવાનો એ જ માર્ગ છે. ચાર વર્ણ અને ચાર આશ્રમના જે બ્રહ્મચારી આદિ મોક્ષના ખપવાળા જે છો તમે, મોક્ષના ખપવાળા જે હોય, તેમણે પરસ્ત્રી અને સ્ત્રીલંપટ પુરુષ આ બેના સંગને મન કર્મ વચને સંપૂર્ણ રીતે ત્યાગ કરી દેવો, ભૂલે એનો સંગ કરવો નહીં. અને કામી પુરુષને તો ઓળખીને તેનાથી દૂર ભાગવું, કામી પુરુષ કુ માની દૂર ભાગા, અથવા તો કામી પુરુષને તો અભાગ્યો માનવો અને એનો સંગ ત્યજી દેવો. આવી સરસ વાત કરી. અને પછી એક વાત બહુ સરસ કરે છે, પ્રત્યક્ષ ભગવાન તિનકે નિચલ દોષ રહિત જ્ઞાન હવે નિર્બાધ હે એસે સાધુ કહે મીત. પ્રત્યક્ષ ભગવાનના દ્રઢ નિશ્ચય વાળા અને નિર્દોષ આવા અપ્રેરિત હિત કરવા વાળા, મીઠું બોલવા વાળા, મિતાહારી સાધુ પુરુષ જ આપણું કલ્યાણ કરી શકે છે. એવા સાધુથી જ નિર્બાધ જ્ઞાન થાય છે. માટે એવા સાધુ મળે તો એના ગોલા થઈને એનો લાભ લેવો ને સમાગમ કરવો. પ્રત્યક્ષ ભગવાન તિનકે, પ્રગટ ભગવાનના નિશ્ચય વાળા, નિચલ દોષ રહિત દોષ વિનાન અડગ નીચે વાળા, જ્ઞાન હોવે નિર્બાધહી એસે સાધુ કહે મિત. અપ્રેરિત હિત કરવા વાળા હો, હા મિત સાધુ, મિત મિત મિતાહારી, મિત ભાષી, મીઠું બોલનારા જે કહેવું હોય તે, અથવા તો સૌ કોઈના મિત્ર એવા સાધુ, મિત્રને મિત કહેવાય, મિત્ર એને કહેવાય અપ્રેરિત હિત કરે. આપણે કીધું ન હોય તોય પણ આપણને ટાણે ટાણે આપણામાં સાચી લાગણી રાખીને સાચી વાત કર્યા કરે આવા જે સાધુ હોય, હો એવા સાધુથી જ નિર્બાધ જ્ઞાન થાય છે. કે માટે હે માં, આમ આ બધા ધર્મો છે એ મેં તમને સંભળાવ્યા. ત્રણ વર્ણના પ્રથમાશ્રમી બ્રહ્મચારીએ આવા સાધુને ગુરુ જાણવા, લ્યો બ્રહ્મચર્ય વ્રતને દ્રઢ રાખવા માટે બ્રહ્મચારીએ પ્રથમ જે ભણવું જોઈએ તેની રીત હવે હું કહું છું. બ્રહ્મચારીએ શ્રવણ કીર્તન આદિ આઠ પ્રકારે સ્ત્રીનો સંબંધ તજી દેવો તે પહેલાં શીખવું, એકડે એક આ પહેલાં શીખવું. સ્ત્રીઓના સ્પર્શનો ત્યાગ સર્વ પ્રકારે શીખવો રાખવો. ગુરુ પત્નીને નમસ્કાર પણ દૂર રહીને જ બ્રહ્મચાર્ય કરવા. બ્રહ્મચર્ય વ્રતને ધારી રહેલા એવા જેટલા બ્રહ્મચારી હોય તે ગુરુ આજ્ઞા કરે તો પણ ગુરુની સ્ત્રીનો સ્પર્શ ક્યારેય કરવો નહીં, ગુરુ કહેતો હોય નહીં. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા બ્રહ્મચારીઓએ મૈથુન પરાયણ જે કોઈ પણ પશુ તથા પક્ષી વગેરે પ્રાણી માત્ર તેને જાણીને જોવા નહીં. ધાતુ, કાષ્ટ, પથ્થર કે ચિત્રની પ્રતિમા એને હાથથી અડવું નહીં. ઠીક, સ્ત્રીની કોઈ પણ પ્રતિમાને હાથથી અડવું નહીં, દેવતાની પ્રતિમા સિવાય. દેવતાની પ્રતિમા હોય તો બાદ નહીં, બાકી બીજા કોઈની, કાષ્ટની હોય, પથ્થરની હોય કે ચિત્રામણની સ્ત્રી હોય એને હાથથી અડવું નહીં, અને પોતાને હાથે એ ચિત્ર કે મૂર્તિ બનાવવા પણ નહીં. તેમજ પ્રતિદિન ગુરુની સેવા ભક્તિભાવથી કરવી. વળી બ્રહ્મચારીએ રોજ પ્રાતઃકાળે મધ્યાહન સાયંકાળે ત્રણ વખત સંધ્યા વંદન કરવા ભૂલ્યા વગેરે, અને પોતાની શક્તિને અનુસારે ગાયત્રી મંત્રનો રોજ જપ કરવો, હવારે અને સાંજે ભગવાનના નામ મંત્રનો જપ કરવો. આ તો બહુ સારું. જપ કરો, જપ. જપ કરતી વેળાએ મૌન રાખવું હવાર સાંજ, પણ મુખથી વારંવાર બકવાદ કરવો નહીં. પ્રાતઃકાળે અને સાયંકાળે અગ્નિમાં હોમ કરવો, હે બાપા હોમ કરવો, ભિક્ષા માગીને નિર્વાહ કરવો અને પ્રેમથી વેદોનો અભ્યાસ કરવો. વિવેકના ભંડારીવા વર્ણીએ પોતાના ગુરુકુળમાં મનમાં પ્રેમ રાખીને રહેવું. એમણે ગુરુ સાનિધ્ય બહુ નિર્માની થઈ પ્રેમ રાખીને રહેવું, ભાગવું નહીં ગુરુ આવાસમાંથી. ઘણા મૂજાઈને ભાગે, રખડવા મળે નહીં, મન ફાવે એમ ફાવે નહીં, એટલે ગુરુકુળમાં રહેતા નથી, ત્યારે શું એનું સારું થાય. અને પોતાની સર્વ ઇન્દ્રિયોને જીતવી, દેશકાળને અનુસારે અને પોતાની શક્તિ પ્રમાણે અંગોએ સહિત અને અર્થે સહિત વેદોને ભણવા. આટલી વાત કર્યા પછી મહારાજ બોલ્યા, એ માં, જે બ્રહ્મચારીને વૈરાગ ભાવના ન હોય અને વેદાભ્યાસ પૂરો થયો હોય તો તેણે બ્રહ્મચર્યની સમાપ્તિ કેમ કરવી, એમ જો તમે પૂછતા હો તો હવે તેની રીત હું કહું છું. લ્યો, વૈરાગ હોય નહીં અને વેદાભ્યાસ પૂરો થઈ ગયો, બરોબર છે, તો કાંઈ એને સંન્યાસી કે વાનપ્રસ્થ થવાય નહીં, એને ગ્રસ્ત થવું જોઈએ. તો એણે એ બ્રહ્મચર્ય આશ્રમની હવે સમાપ્તિ કેમ કરવી, ને ગ્રસ્ત આશ્રમનો આરંભ કેમ કરવો, એની કોઈ રીત હોય કે ન હોય કે મન ભાવે એમ કરી દેવાનો, રીત છે. માટે મહારાજ કે એ હું તમને કહું છું, તેમાં એવી રીત છે કે તે બ્રહ્મચારીએ પોતાના ગુરુને દક્ષિણા આપીને પછી ગૃહસ્થ આશ્રમ સ્વીકારવો, ગુરુકુલમાંથી સમાવર્તન સંસ્કાર કરી ગુરુને દક્ષિણા દઈ પૂજન કરી અને ઘરે આવવું, પછી ગૃહસ્થ આશ્રમ સ્વીકારવો. જે બ્રહ્મચારીને વૈરાગ્યમાં રુચિ હોય તેને વાનપ્રસ્થ આશ્રમ અંગીકાર કરવો અથવા સંન્યાસ આશ્રમ સ્વીકારવો. પણ એક વાતનું ધ્યાન રાખવું, અત્યારે કળિયુગમાં વાસુદેવ મહાત્મ્યમાં વાનપ્રસ્થ આશ્રમની સંન્યાસાસ્ત્રની ના પાડી છે, એ બે આશ્રમ નિષેધ છે. આ બધું આવ્યું આવતું એટલે લખ્યું હોય, પણ હવે એ આશ્રમો આ વખતે હવે આઉટડેટ થઈ ગયેલા છે. ડેટ ઓફ શું કહેશ, આઉટ ઓફ ડેટ. હવે વાનપ્રસ્થ અને સંન્યાસ બે નથી આ કળિયુગમાં. હવે જેને ભગવાન ભજવા હોય એને આવા તીર્થધામ કુંડલ જેવા જે ધામો છે પૃથ્વી ઉપર, ત્યાં સંત મંડળો રહેતા હોય, ત્યાં જઈને સમર્પિત થઈ અને સેવા સત્સંગ કરવું, આ તમારો વાનપ્રસ્થ આશ્રમ. અને સંન્યાસ જેને લેવો હોય એને ધરતી ઉપર આવા પવિત્ર સંત મંડળો હોય જે મંદિરોમાં, ત્યાં જઈ એમણે સંતો ભેળા મળી અને સંત થઈને ભજન કરવું. પણ ઓલા બે આશ્રમ અટાણ નથી, એની જગ્યાએ એના વિકલ્પમાં આવું કાંઈક અસ્તિત્વમાં દેખાય છે, એમ કલ્યાણ કરી લેવું. સરસ વાત આવે છે. હે માતા, જે બ્રહ્મચર્ય વ્રતને સમાપ્ત કરીને ગ્રસ્ત થવા ચાહતો હોય તેવા પુરુષે પવિત્ર કુળમાં જન્મેલી અને પોતાના વર્ણની કન્યા સાથે સગાઈ કરવી, જેમ કે બ્રાહ્મણે બ્રાહ્મણી સાથે, ક્ષત્રિય ક્ષત્રાણી સાથે, વૈશ્ય વૈશ્ય કન્યા સાથે સંબંધ કરવો. પોતાના કરતાં જે કન્યા ઉંમરમાં નાની હોય જેની સાથે જીવનમાં પવિત્ર ધર્મ પાળી શકાય અને બધી રીતે સુખી આનંદિત થવાય, આવું દેખી, આવું બધું દેખીને તેની સાથે સંબંધ કરવો. ટૂંકમાં એટલું કહી દીધું કે પોતાના કરતાં જે કન્યા ઉંમરમાં નાની હોય, આ એક નિયમ કર્યો. અને પછી એમ કીધું કે હવે ટૂંકમાં જેની સાથે જીવનમાં પવિત્ર ધર્મ પાળી શકાય, મુદ્દો હલાવ્યા કે જેની સાથે જીવનમાં પવિત્ર ધર્મ પાળી શકાય, સત્સંગી રહી શકાય અને બધી રીતે સુખી આનંદિત થઈ શકાય, બધી રીતે એટલે આલોકમાંય શાંતિથી જીવાય ને અંતે પાછો મોક્ષ થાય, સમજ્યા, આવો વર કે આવી કન્યા ગોતી અને એની સાથે સંબંધ કરવો. લ્યો, તો કોઈ વાતે આલોક પલોકમાં દુઃખ ન થાય. આવી કન્યાનું પાણી ગ્રહણ કરવું અર્થાત તેની સાથે વિવાહ કરવો, પછી ગ્રસ્થ આશ્રમમાં રહેવું અને ન્યાય નીતિથી ધન સંપાદન કરવું. હવે પૈણ્યા એટલે પત્ની લાવ્યા કે ખાવાનું જોઈએ, તાવડી તેરવાના માગે એટલે હવે રળવા જવું પડશે, પણ એ મન ફાવે એમ રળવાનું નથી કહેતા, ન્યાય નીતિ પ્રમાણિકતામાં રહીને એને ધન સંપાદન કરવું, ભરણ પોષણ પત્નીનું કુટુંબનું કરવું, સ્નાન ત્રણ વાર, સંધ્યા વંદન, હોમ, પિતૃતર્પણ, ગાયત્રીનો જપ, વિષ્ણુની પૂજા, વેદનો પાઠ એટલે કે સ્વાધ્યાય અને વૈશ્વદેવ, આટલાને પોતાની શક્તિને અનુસારે રોજ રોજ કરવા. જ્યારે કોઈ આપતકાળ આવે ત્યારે તે કર્મ તેની રીત પ્રમાણે કરવા. હવે આપતકાળ આવે ત્યારે એની રીત કઈ છે તો એ બતાવે છે. જ્યારે કોઈ આપતકાળ આવે ત્યારે તે કર્મ એની રીત પ્રમાણે કરવા, એટલે કે આપતકાળની સ્થિતિમાં મધ્યાહ્ને કરવાની સંધ્યા પ્રાતઃકાલમાં તત્પર થઈને કરી લેવાય. પ્રાતઃકાળની સંધ્યાને ક્યારેક મધ્યાહ્ને કરી લેવાય બે ભેગી, અને સાયંકાળની સંધ્યાને મોડી રાત્રે કરવી. સંધ્યા વંદન, ગાયત્રીનો જપ અને વિષ્ણુની પૂજા આટલા કર્મને બ્રાહ્મણે અવશ્ય કરવા. બ્રાહ્મણ ચાર વેદને ભીણો હોય પણ જો સંધ્યા વંદન આદિ કર્મ ન કરતો હોય તો તેને શુદ્રના સમાન ગણવો, એમાં કોઈ સંદેહ નથી. હે માતા, વિપરે સ્નાન કર્યા પછી ધોયા વિનાના હુતરા વસ્ત્રને અડવું નહીં, સોળે રહેવું બ્રાહ્મણે, તેમજ સ્નાન કર્યા વિનાના મનુષ્યને પણ અડવું નહીં, કારણ કે તે અપવિત્ર કહેવાય છે. સુતરા વસ્ત્ર જે ધોતિયા હોય તેને અડવું, પણ વગર ધોયેલાને ક્યારેય અડવું નહીં. આવી બધી બ્રાહ્મણોની રીત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિજ કહેવાય છે, આ ત્રણ દ્વિજાતિ, તે ત્રણ વર્ણના ગ્રસ્તોએ વિવાહને સમયે અથવા તો પિતાની મિલકતની ભાઈઓમાં વહેંચણી કરવાના સમયે, સમજાણું, વહેંચણી કરવાના સમયે જ્યારે બધું નોખા પડે ને વેચે, સમજ્યા, ત્યારે ધન શક્તિ હોય તો નિત્ય હોમ માટે અગ્નિને સ્વીકારવો. ત્યારે ધન શક્તિ હોય તો નિત્ય હોમ માટે અગ્નિ સ્વીકારવો, આ એક ધર્મ છે. એને રોજ હોમ કરવો શક્તિ હોય તો. અગ્નિનું સ્થાપન કરીને શ્રદ્ધાભાવથી સમયને અનુસારે નિત્ય હોમ કરવો, વળી પોતાના પોષ્ય વર્ગ એટલે કે માતા પિતા અને ગુરુ પુત્ર આદિકનું અન્ન વસ્ત્ર આદિકે કરીને પોતાની શક્તિ પ્રમાણે ઉદાર ભાવથી પોષણ કરવું, પણ જેનાથી દુઃખ થાય એવું હોય તે ક્યારેય પણ કરવું નહીં. ગ્રસ્ત થયો એટલે એને પોષ્ય વર્ગ હોય, માતા પિતા પત્ની પુત્રો બેન ભાઈ બધા, હવે એની ફરજમાં આવ્યું કે એનું પોષણ એને કરવું, એને દુઃખ થાય એવું કરવું નહીં. લ્યો, ત્યાગી થઈ ગયો હોય તો કાંઈ બાદ નહીં, પણ ગ્રસ્ત અને ત્યાગીને હાલે હલાય નહીં, અને ત્યાગીને ગ્રસ્ત અને માર્ગે જવાય નહીં. બંનેના માર્ગ જુદા છે ને જાય દુઃખી થાય. અદ્ભુત વાત કરી, અદ્ભુત વાત. અનજલ બસન કરી સબ કાલા, અતિથિ તાકુ પરમ દયાલા, સંતોષ કુ ઉપજાવત તાઈ, એસી જો ભક્તિ રહાય જાઈ. ગ્રહસ્થનો એક વિશેષ ધર્મ છે કે પોતાને આંગણે જે કોઈ અતિથિ આવે તેને અન્ન જળ અને વસ્ત્ર આદિ કે કરીને પોતાની શક્તિ પ્રમાણે દયાળુ ભાવે સંતોષ પમાડવો. દયાળુ ભાવ રાખવો, અતિથિને સંતોષ પમાડવો, કટાકટા વેણ બોલવા નહીં, અપાય તો આપવું થોડું ઘણું, હાથ જોડવા. પણ તમે તો અટ્ટાકટ્ટા છો, ધંધો કરો તો મારા કરતાં એ બધું કામ કરી શકો એવા છો, તે હું લઈ મીંડ્યા છો, એવું તેવું બધું ભાષણ દેવું નહીં. વસ્તુ પદાર્થ કંઈક અપાય તો દેવા, ભાષણ ન દેવું. અદ્ભુત વાત આવે છે ને.
નિત્ય નિત્ય પ્રતિ સાધુ કેરા, સમાગમ તાકું કરે ઘનેરા.
ટૂંકમાં, પ્રતિદિન સાધુનો સમાગમ સારી રીતે કરવો. બોલો, રોજ રોજ સાધુનો સમાગમ સારી રીતે કરવો. કરે ઘનેરા, ઘણો બધો કરવો, એમ થાકવો નહીં, કંટાળવો નહીં કે અમે ગ્રહસ્થ છીએ, સાધુનો સમાગમ કેટલો કરવો. ના ના, ગ્રહસ્થને જ હારી પેટ કરવો. નીતે નીતે પ્રતિ સાધુ કેરા, સમાગમ તાકવું કરે ઘનેરા. અને કોક બહુ સમાગમ સાધુ સંતોનો રાખતો હોય, કથા કીર્તન ભજનમાં પીડ્યો રહેતો હોય, તો બીજા ગ્રસ્ત હોય એને આ બરાબર જ કરે છે એમ શાસ્ત્રોક્ત છે એમ માનવું, પણ એનીમાં ખીજાવું નહીં. નવ પ્રકાર કરી હરી કેરી, ભક્તિ જો તાકવું કરે ઘનેરી. અને નવ પ્રકારે ભગવાનની ભક્તિ ખૂબ કરવી, ખૂબ ભાવથી કરવી. અદભુત વાત. કુસંગ વાકે કબ હું જો કરે નહીં, સંગતે હું મૂર્ખ કે રીત નિજ ઘર મે આસક્તિ કરે નયે હું. બાય 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 બાય. વિવેક રૂપ સમજ કર આસક્તિ દેવે ટાર, આસક્તિ ભગવાન મહી દઢ કરની નિર્ધાર. હે ભલે ગ્રસ્ત આશ્રમમાં જોડાય, પરંતુ હે માં આ ગ્રસ્ત દ્વિજોએ ગ્રસ્થાશ્રમ કર્યો એનો મતલબ એ નથી કે એને મન ફાવે એમ રહેવાય. કુસંગ પણ કરાય ગ્રસ્તમાં, ગ્રસ્થાશ્રમમાં, પતિ પત્નીમાં, કુટુંબમાં આસક્તિ કરાય. ના 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 ના, એ ના કરાય. કુસંગ ક્યારેય કરાય નહીં. અને મૂર્ખ માણસની જેમ ઘર સંસારમાં બંધાઈ જવું નહીં. બોલો, સત્ય અસત્યના અથવા બંધન અને મોક્ષના વિવેકથી ઘરની આસક્તિને ટાળી નાખવી. ગ્રહસ્થોએ ઘર કરવું, પણ ઘરમાં આસક્તિ ન કરવી. ગ્રહસ્થ થવું પણ એમાં ગરીને જ માલિક ન રહેવું. આસક્તિ ટાળી નાખવી, પણ ચોક્કસ રીતે દઢતાથી ભગવાનમાં આસક્તિ કરવી. બહુ પ્લાનિંગ કરીને દઢતાપૂર્વક એ બાબતમાં કોઈનું સાંભળ્યા વિના મક્કમ મનથી ભગવાનમાં તો એણે હેત કરી જ નાખવું. ગ્રસ્ત આશ્રમમાં રહ્યા જ શું થઈ ગયું? ન તો વૈરેક રહ્યા, પણ હવે કઈ એમનામ થોડું પીડ્યું રહેવાય છે, આગળ તો વધવું જોઈએ ને. શ્રી હરિએ કહ્યું કે હે પ્રેમવતી માતા, સમસ્ત જે ગ્રસ્ત છે તેમાં સાક્ષાત ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેને અધિક માનવા, અને તેનું માન રાખીને અને પૂજા વગેરે કરીને સેવા કરવી. લ્યો, આ વાત બહુ સારી છે, અદ્ભુત વાત છે. ન્યૂન અધિક ભાવની વિગત કરીને જોવું જોઈએ, ન્યૂન અધિક ભાવની વિગત કરીને જોવું જોઈએ કે આનાથી શ્રેષ્ઠ, આનાથી શ્રેષ્ઠ, આનાથી શ્રેષ્ઠ. પ્રકરણ બહુ સારું છે, આવતીકાલે હું લઈશ. હરિગીતાની આ વાતો છે અને અમૃત જેવી વાતો છે, અને ભગવાન પોતે પીરસનારા છે અને માં પોતે જમનારા છે. એમાં આપણને પંક્તિમ થાળીઓ મળી ગઈ છે. માની હારો હારે મહારાજ આપણને વારો તારો કર્યા વગર એ જ વાનગીઓ પીરસે પંક્તિ ભેદ વિના. માટે આ ખાઈ લેવી જોઈએ. કેટલા આપણા નસીબ છે કે રોજ સવારે આવી હરિગીતાની કથા સાંભળેવા છે ભગવાનને, આપણે બધા લાભદાયી થઈ ગયા. માટે આમનામ ભગવાનની કથા સાંભળતા રહેશું, જરૂર ભગવાનને પામી જશું. સહજાનંદ સ્વામી મહારાજની.